કૈકેયીજી ખૂબ જ સતર્ક છે, સાવધાન છે. આખી પરિસ્થિતિ છે કિનારા સુધી આવીને ઉભેલી છે. હવે સરહદ પર ઉભેલા હોય એને એક ડગલું કઈ બાજુ માંડવું, આ બાજુ કે પેલી બાજુ, બસ નિર્ણય આટલો જ લેવાનોની એક અવકાશ હોય છે અને જગ્યા હોય છે, માત્ર એક જ ડગલાની. જ્યારે સરહદ પર ઉભેલા હોય ત્યારે મારે પગલું કઈ બાજુ મૂકવું એટલો નિર્ણય જ પૂરતો હોય છે અને આખી પરિસ્થિતિને માટે. કઈમાં જે જોયું કે અત્યંત નાજુક પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ અત્યંત નાજુક છે. કામ છે કિનારા સુધી લાવીને મૂકેલું છે તૈયાર કરીને. હવે એટલે સ્પષ્ટ કઈ જોઈ લીધું કઈ કઈ જઈએ કે અત્યંત વ્યાકુળતા, અત્યંત દુઃખી પિતાને જોઈને કોમલ સ્વભાવ વાળા એવા રામ જો કદાચ નિર્ણય લઈ લે, બસ પિતાજી આપને દુખી કરવા નથી અને હું વનમાં જવાનો નિર્ણય માણી વાળું છું, આટલું કહી દે, આટલો નિર્ણય લઈ લે તો પણ મુસીબત છે. એટલે એ પરિસ્થિતિને કળી જઈને જોયું કે બિલકુલ નાજુક પરિસ્થિતિ છે. હમણાં કઈ બાજુ ઢળી પડશે, રાજવાનો કાંટો હોય એ સહેજ અમથો ભાર એક એક તરફ વધી જાય ને તો પણ એ બાજુએ નમી પડે. આવડો મોટો કાંટો જેને નિર્ણય આપવાનો છે, જેમ ન્યાયનો કાંટો લઈને ઉભા હોય, એક તરફ ખોટું વજન્યું મૂકી દે ને તો એ વજન વધી જાય એકવાર, તો ન્યાયમાં ખોટા જ મુકાતા. પણ અહીંયા આગળી પ્રેમ છે, માતૃપ્રેમ છે, પિતૃવાત્સલ્ય છે, બંનેમાંથી એક તરફ જો સેજ પણ વજન વધી જશે. અને કૈકેયીજીએ જોયું કે મારે તો પ્રભુની ઈચ્છા પ્રમાણે કરવાનું છે, આપણે કે જેવી ભગવાનની ઈચ્છા, ભગવાનની ઈચ્છા પ્રમાણે કૈકેયીજીને કરવું છે. એટલે આવી પરિસ્થિતિને જોઈને તરત જ સીતા કૈકેયીજીએ કહ્યું, મુનિપટ ભૂષણ ભાજન આની આગે ધરી બોલી મૃદુવાણી, આ પકડી લો, હાથમાં લઈ લો. મુનિપટ વલ કરો હાથમાં લઈને, આ જલ્દી કરો, ને તો આખી બાજી હાથમાં આવેલી હમણાં છટકી જશે. અને આગે કઈ સામે ધરી દીધા, તરત જ બિલકુલ વ્યવહારિક વાત્સલ્યની વાણીથી બોલ્યા છે. અને એટલે માટે કહ્યું, અસ વિચારી સોઈ કરો, આટલું બધું કિનારે આવ્યા પછી કહ્યું, હવે તમારે પગ કઈ બાજુ માંડવો છે. અસ વિચારી સોઈ કરો, જો ભાવા, હવે તમને ઠીક લાગે તે તમે કરો. ભગવાન જેવા ભગવાન કૃષ્ણ અર્જુનને 18-18 અધ્યાય સુધી સમજાવે છે અને પછી ભગવાન કહે છે, યથેચ્છસી તથા કુરુ. અર્જુન લડવાની ના પાડીને છેક નીચે પાણીમાં બેસી ગયા, પછી બહાર કાઢી લાવ્યા, ના તારે લડવું પડશે જ. અને પછી એમ કહ્યું, કરીશ્ય વચનમ તવ. ઉભો રે ભાઈ, હવે વિચારી લેજે, વિચારી લેજે, યથેચ્છસી તથા કરું. બસ એ જ તત્વને કઈ કઈ દે અહીંયા લાવીને મૂકી દીધું. અસવિચારી સ્વીકારો જો ભાવા. હવે તમને ઠીક લાગે તેમ કરો, યથેચ્છસી તથા કુરુ. પેલું તો ભગવાને ભક્તને કહ્યું હતું, અર્જુનને કહ્યું હતું, અને અહીંયા આગળ કૈકેયીજી ભગવાનને કહી રહ્યા છે. આપણે એમ કઈક ભગવાન તને ઠીક લાગે, તને ઠીક લાગે એમ કર, આપણે ઠીક લાગે એમ કરતા આવીએ છીએ. કહીએ ભગવાન તને ઠીક લાગે એમ કર, પણ ઈચ્છતા આવીએ કે આપણું આપણું ઠીક થાય, તારી ઠીક થાય તો વધારે સારું. ત્યાં ભગવાને અર્જુનને કહ્યું, અહીંયા કૈકેયીજી ભગવાનને કહી રહ્યા છે, કરાવું સો જો ભાવા, તમને ઠીક લાગે તે તમે કરો. એટલે આ પરિસ્થિતિ, આજે શબ્દો મહારાજ દશરથજીને સહેજ પણ ગમ્યા નહીં, અણગમો બતાવી દીધો. અને એવો ઘા વાગ્યો, આ કૈકેયી શું કરી રહી છે? કૈકેયીજી તો ભગવાનની ઈચ્છા પ્રમાણે, ભગવાનની મરજી હોય એમ થાય એમ કહ્યું, પણ દશરથજીને આ બાણ એવું પેધી ગયું, એવું લાગી ગયું વાત ના પૂછો. પણ રાજા અને મંત્રી બે વનમાં શિકાર માટે નીકળેલા, અને શિકાર કરતા કરતા રાજાની એક આંગળી સહેજ કપાઈ ગઈ. મંત્રીએ કહ્યું, ભગવાનને જે ઠીક લાગે તે ખરું થયું. એટલે રાજા ગુસ્સે થયો કે મારી આંગળી કપાઈને એમાં તું કહું ભગવાનને જે ગમ્યું તે સારું, એને કાઢી મૂક્યો, તું હમણાં જતો રહી. કે જે બી આજ્ઞા ભગવાનને જે ઠીક લાગે તે થાય, ઈશ્વરની મરજી એમ થાય. મંત્રી જતો રહ્યો અને રાજા થાકેલો હતો શિકાર કરતા, ત્યાં ઘોડો એક બાજુ બાંધીને થોડો આરામ કરતો હતો. એટલામાં એ જંગલનો રાજા 200-500 પોતાના ભીલોને લઈ ને આરામ કરતા રાજાને ઘેરી લીધો, ઉઠાવી લઈ ગયા. એને એના ભુવાની આજ્ઞા હતી કે જે નર બલિ ચઢાવે તો એને ત્યાં દીકરાનો જન્મ થાય, અને લઈ ગયા. નર બલિ ચઢાવવાની તૈયારી કરી. પેલા એ કહ્યું, ભાઈ જે કોઈ બલિ ચઢાવવાનું એ ખંડિત થયેલું ના હોવું જોઈએ. તપાસ કરી કે આને આંગળી કપાઈ દીધી, આ બલિ ના ચાલે, કાઢી મૂકો. રાજાને એમ થયું, મંત્રી મારો કેટલો બધો બુદ્ધિશાળી, સમજુ ભગવત શ્રદ્ધા વાળો, કે ભગવાન જે કરે છે તે સારા માટે ઘણું. હવે એ મને નહોતું સમજાયું, મંત્રીને સમજાયું. ઘેર જઈને બધાને બોલાવીને સભા ભરી, મંત્રીને બોલાવવા મોકલી. મંત્રીએ જોયું કે આજે આપણું પતી ગયું, પૂરા થઈ ગયા. આજે ઘરમાં બધા એને મળી લીધું, ભાઈ છેલ્લા ફરી મળવાનું નથી એમ કરીને રાજ દરબારમાં હાજર થયા. જોયું કે હવે આપણને સજા જ છે મૃત્યુની. રાજાએ ઉભા થઈને પૂછ્યું, મંત્રીજી મારી આંગળી કપાઈ ત્યારે તમે કહ્યું ભગવાનને જે ગમ્યું તે સારું, એ તો મને સમજાયું, એને આખી વાત માળીને કહી દીધી, પણ તમને જયારે મેં કાઢી મૂક્યા ગુસ્સામાં આવીને, ત્યારે ફરી તમે એનું એ બોલ્યા કે ભગવાનને જે ગમ્યું તે ખરું, એ મને સમજાયું નહીં. પછી મહારાજ એમાં શું ન સમજવા જેવું શું છે? આપણે બે ત્યાં હાજર હોત તો તમને કાઢી મૂકત, હું આખો હતો હું વધે રહી જાત. બરાબર છે. મહારાજ દશરથજી ને આ વચન, ભૂપહી વચન બાન સમ લાગે, ભગવાન જે કરે ભગવાનને ગમે તે સાચું, એ શબ્દ મહારાજ દશરથજીને ન ગમ્યો. કેમ ન ગમ્યો? ભગવાનની મરજી પ્રમાણે બધું થાય છે. એટલે કઈ કઈ જેને ગમે છે, અને કઈ કઈ જે કહી દીધું કે તમને જે ઠીક લાગે તે કરો ભગવાન, એમાં રામરાજ બચી ગયું. ભલે આ શબ્દ દશરથજીને ન ગમ્યો, એટલે ભૂપહી બચન બાન સમલાજ, ઘા લાગી ગયો, જેને કારમો ઘા કહેવાય ને, કાળો ઘા, એવો કાળો ઘા લાગ્યો. અને તરત જ મનોમન વિચાર કરે છે કે અરે હું અભાગ્યો, મારો પ્રાણ અભાગ્યો, મારો જીવ અભાગ્યો, હવે શું લઈ, શું ખાવા માટે, શું ભોગવવા માટે, શું કરવા માટે હજુ આ આખામાં બેસી રહ્યો છે. કરહીને પ્રાણ પયાન, અભાગ્યો, આ પ્રાણ હજુ આ ખોરિયામાં શું લઈ, શું લેવા માટે બેઠો છે, હજુ શામાં મન ચોટી રહ્યું છે, શામાં જીવ ભરાઈ રહ્યો છે, હજુ આ અભાગ્યો પ્રાણ. કે ભગવાન અયોધ્યા છોડે તે પહેલા હું જ શરીર છોડીને અયોધ્યા છોડી, આ દુનિયા છોડીને ચાલ્યો જઉં, કયા સુખ ભોગવવાની લાલચ હશે આ મારા ખોરિયામાં આ જીવને, કે ભગવાનનો વિયોગ સાંભળીને મારા પ્રાણ નથી છૂટી જતા. તો રાજાની જે વાતને આપણે એમ કઈ કઈને તો વચન એ સમજતા હતા કે ભગવાનની ઈચ્છા થઈ રહી છે, જેમ મંત્રીને ખબર હતી ભગવાનની ઈચ્છા છે બચી ગયા, એમ કઈ કઈ જે પણ કહ્યું ભગવાન જેવી આપની ઈચ્છા. તો આ આખો એક ભગવાનની ઈચ્છા મુજબ જ સૃષ્ટિનું તંત્ર ચાલ્યા કરતું હોય છે, એમાં કોઈ એને વચ્ચે વિક્ષેપ ન કરી શકે. ભગવાને જે તંત્ર ગોઠવ્યું હોય તે ચાલ્યા કરે, અને આપણા ઘરની અંદર ગોઠવેલા તંત્રને વ્યવહારને કોઈ પાડોશી કોઈ બહારનો સગો આવીને એમાં વિક્ષેપ કરે તો આપણાથી સહન થાય ખરું? તો ભગવાનના આ ગોઠવેલા આખા કાર્યક્રમની અંદર આપણે વિક્ષેપ નાખવા જઈએ તો ભગવાન એને નિભાવશે ખરો? કે તારે જે મહેનત કરવી હોય જે કર, ધમપછાડા કરવા કરને, મારા નિયમ ને મારા કાર્યક્રમ મારા ગોઠવ્યા પ્રમાણે એ ચાલવાનું જ છે. દશરથજીએ ખૂબ ધમપછાડા કર્યા કે ન જાય, ન જાય, રામ વનમાં ન જાય. આખરે માણસ હારી બેસે, થાકી બેસે, કશું પોતાનું કાર ન આવે, કોઈ પણ કાર્ય પોતાની પ્રયત્ન પોતાનો સહેજ પણ સફળ થતો ન દેખાય ને, ત્યારે આ નિશાસો નાખી અને બોલે કરહીને પ્રાણ પ્રયાણ અભાગે, આ અભાગ્યો જીવ હજુ આ શરીર છોડતો નથી, શું હજુ એની અંદર આ શક્તિ છે મારા દશરથજી. પણ એની એની પાછળ કે ભગવાનનો વિયોગ જીવ માત્ર સહન ન કરી શકે. જો ભગવાનનો વિયોગ થતો હોય તો જીવીને કરવું છે શું? એની પાછળનો આ ભાવ, જો ભગવાન મારા જીવનમાંથી જુદા પડી જવાના હોય, દૂર થઈ જવાના હોય, તો મારે એક વધારાનો શ્વાસ મારે જીવવાની તૈયારી નથી. અને એ ભાવથી દશરથજી પશ્ચાતાપ કરીને આખરે નિશાસો નાખીને આ શબ્દથી પોતાની જાતને મનાવી લે છે. દુઃખની અંદર જ્યારે પોતાની જાતને સંભાળવી હોય, મનાવવી હોય ને, ત્યારે કોઈક માણસ જોઈએ શિખામણ આપવા માટે, આશ્વાસન આપવા માટે, એને શાંતિ આપવા માટે. બસ ભાઈ, આવે ઘણું થયું, જે થવાનું હતું એ થઈ ગયું, એમ કરીને આપણે એને આશ્વાસન આપતા. પણ જ્યારે પોતાને એને છેક એટલે સુધી આવી ગયું હોય કે આ આશ્વાસન કામ નથી લાગવાનું, જુઓ મૃત્યુ એક દરેકના જીવનનો એવો પ્રસંગ છે, પ્રસંગ મૃત્યુ એ દરેકના જીવનનો એવો પ્રસંગ છે કે અનિવાર્ય છે. અને છેવટે જયારે મૃત્યુની ચિઠ્ઠી લખતા હોઈએ ને, ત્યારે ભાઈ આ દિવસે અમારા ફલાણા ફલાણા વીતી ગયા, ભગવાનના ધામમાં ગયા છે, અને ભગવાનને જે ગમ્યું તે ખરું. આ શબ્દો આપણે લખી દઈએ, ક્યારે લખીએ છીએ કે આપણું કશું ચાલતું નથી, ત્યારે બાકી નહીં તો ડોક્ટર ને બોલાવીને છોટે વેન્ટિલેટર ચઢાવી દઈને ઉભા રહો, પકડી રાખો, જવા ના દેશો. ભગવાન લેવા આવ્યો હોય તો શું થઈ ગયું, નથી જવા દેવા અમારે. આમ ધમાલ ધમ પછાડા કરી મૂકીએ છીએ. ડાક્ટર ને દવા ને ઇન્જેકશન ને ક્યાં ક્યાંથી કેટલા મોઘા મોઘા, પણ બધા જ ધમ પછાડા કર્યા પછીથી કઈ ન ચાલે. ચાલો ભગવાનને જે ગમ્યું તે કરું. એ નિશાસો છે, કોઈ એ કોઈ ઉપાય નથી, માત્ર આશ્વાસન છે. મૃત્યુને કોઈ નિવારી શકતું નથી. મૃત્યુની અવસ્થા જયારે સામે આવીને ઉભું રહે ત્યારે બધું જ જ્ઞાન, બધી જ વાતો, એક માત્ર કઈ ના મળે તો આધાર છે. કશું ના મળે કે હવે તો આપણાથી ગુમાવ્યા પછીથી કશું જ નથી મળવાનું, કશું નથી મેળવી શકવાના. એટલે હારી થાકીને ભગવાનને જે ગમ્યું તે ખરું. બાકી માણસ પોતે ધમપછાડા કર્યા વગર રહે નહીં. એમ અહીંયા દશરથજીએ પણ ભગવાન પોતાનાથી સહેજ પણ અળગા ન થાય એના માટે બધા જ ઉપાયો જે કંઈ કરવા જેવા હતા બધા જ કરી લીધા. ભલે અપયશ સહન કરીશ, ભલે દુર્ગતિ નરકમાં જવાનું સહન કરીશ, મારી કીર્તિ ભલે ખતમ થઈ જાય એ સહન કરીશ, પણ રામ તમને વનમાં નહીં જવા દઉં. આટલી બધી વાત.